તારીખ 26/10/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 258 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 199
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 258 154 પાનું મારામાં બધું જ છે પણ કોણ જાણે વિશ્વાસ આવતો નથી. બહારમાં ઝવેરાત વગેરે બધાનો વિશ્વાસ આવે છે. જાણ પણ થયું કે મારામાં બધું છે, આત્મામાં બધું છે એવું જાણ પણ થયું છે, વિશ્વાસ નથી. બહારમાં જે બધું છે, સંયોગ છે, એ બધાને સર્વસ્વ છે, પછી ઝવેરાત હોય ગમે તે હોય, ગરીબ માણસને ફાટેલી ગોદડી હોય તો એ એનું સર્વસ્વ છે, કેમ કે એને એનો આધાર છે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા શું કરવું? પ્રશ્ન તો એમ છે કે ખબર પડી કે મારામાં બધું છે પણ વિશ્વાસ આવતો નથી. મારામાં જે વિશ્વાસ છે એ તો જાતો નથી, એ તો કઈ નવો કર્યો નથી, ચાલ્યો જ આવે છે. અનાદિથી સંયોગની આધાર બુદ્ધિ, સુખ બુદ્ધિ, એમાં વિશ્વાસ છે. વિશ્વાસ એમ છે કે ઈચ્છા થાય છે ત્યારે આકુલતા વધે છે, ઈચ્છા અનુસાર પદાર્થ મળે છે ત્યારે આકુલતા ઘટે છે. આકુલતા ઘટે છે એને સુખનો અનુભવ ગણે છે, આકુલતા વધે છે એને દુઃખનો અનુભવ ગણે છે. દુઃખમાંથી સુખનો અનુભવ થયો હોય તો વિશ્વાસ આવે છે. ત્યાં પણ વિશ્વાસ અનુભવથી આવ્યો છે, ભલે એ અનુભવ મિથ્યા છે, વિપરીત છે, પણ વિશ્વાસ એવી રીતે આવ્યો છે. વિશ્વાસ આવવાનું કારણ અનુભવ છે, જાણપણું કે વિચાર નથી. જાણપણું તો એમ છે કે જળ પરમાણુમાં સુખ નથી થયો. જાણપણું શું કામ આવે? આત્મામાં સુખ છે એમ જાણ્યું પણ જાણપણું શું કામ આવે? વિશ્વાસ ન પલટાય ત્યાં સુધી જાણપણું તો બેકાર છે, સાવ બેકાર છે. પરિસ્થિતિ આ છે એનું શું કરવું? કેમ કે આત્માનો અનુભવ નથી, આત્મામાં સુખ છે એનો અનુભવ નથી, ઉલટો અનુભવ ચાલુ છે. ચાલુ છે એમની અનાદિથી હોવાથી દ્રઢ પણ છે. એવી પરિસ્થિતિમાં જીવ મુકાયેલો છે, એને શું કરવું? શું કરવું પ્રશ્નમાં નથી લીધું, પણ મૂળ પ્રશ્ન એ છે કે તો પછી શું કરવું? સમાધાન: બહારમાં બધું દેખાય છે, આ દેખાતું નથી એટલે વિશ્વાસ આવતો નથી. દેખાય છે એમ કેવું, અનુભવાય છે એમ કેવું, તરસ લાગી પાણી પીધા વગર ચાલશે નહીં, પાણીની જરૂરત લાગીને પાણી પીધું, તમે કહ્યું કે એમાં સુખ નથી, કેમ માને માણસ? પ્રત્યક્ષ છે એમ કે તો પ્રત્યક્ષ છે, ગળ્યું ભાવે છે અને ગળ્યું ખાધું ને સારું લાગ્યું, મીઠાઈ ખાધી ને સારું લાગ્યું, તમે કહો કે સુખ નથી, કેમ માને માણસ? કોઈ જીવ માને નહીં આ પરિસ્થિતિમાં. એટલે પરિસ્થિતિ છે કે ઓલું અનુભવાય છે, દેખાય છે એનો અર્થ એ છે કે પ્રત્યક્ષ અનુભવાય છે, આમાં આ કઈ સુખ દેખાતું નથી. હવે શું કરવું કે પણ પોતામાં બધું છે, ગુરુદેવ કહે છે, અને પોતે પણ વિચાર કરીને નક્કી કરે કે નાયકમાં જ બધું ભરેલું છે. હવે શું છે કે ઓલી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં જે જીવને થાક લાગે છે, ઈચ્છા અનુસાર બનવા છતાં પણ થાક લાગે, અને ઈચ્છા અનુસાર ન બનવાથી તો આકુળતા થવાની છે, પણ ઈચ્છા અનુસાર બનવા છતાં જ્યારે થાક લાગે ત્યારે એને એમ થાય કે કંઈક બીજું છે, કંઈક સુખનું, કંઈક સુખ કંઈક બીજું છે, આ સુખ નથી. એ સર્વસામાન્ય બધાને લાગે એવું નથી, એટલે સામાન્ય રીતે લોકો એમાંથી છૂટી નથી શકતા. જે જીવને લાગે છે એ છૂટે છે, કેમ કે ગુરુદેવે કીધું, પણ ગુરુદેવે કીધું પણ પોતાને એ બાજુની પરિણામની ગતિ કેમ થાય, કીધું એ સાંભળ્યું, મોટા પુરુષ છે એટલે ના પડાય નહીં. ગુરુદેવ મોટા પુરુષ છે એ કે તો બરાબર જ કહેવું પડે, પરિણામમાં શું, પરિણમનમાં શું, એમણે કહ્યું અને પોતે સાંભળ્યું માટે કાંઈ પરિણમન બદલાઈ જાય એવું તો કંઈ નથી. પરિણમનમાં શું, પરિણમનમાં તને થાક લાગ્યો. જે જીવને સંસારનો થાક નથી લાગતો, સંસારનો એટલે સંસારના સુખોનો, સંસારના પ્રસંગોનો થાક નથી લાગતો. થાક લાગે નહીં, આરામ કેવી રીતે કરે, વિરામ કેવી રીતે કરે, થાકે અને વિરામ પામે. દૃષ્ટિ પ્રકાશમાં છેલ્લે એક વાત આવે છે, એ થાક લાગ્યો હોય તો બેસી જાઓ, આરામ કરો, જો તમને ચાલતા ચાલતા થાક લાગ્યો હોય તો બેસી જાઓ. એવી વાત તો એવી રીતે ચાલી હતી કે છેલ્લે જ્યારે પંચકલ્યાણકમાં આવ્યા હતા ઘાટકોપરને મલાડનો પંચકલ્યાણક હશે મને એમ છે 2020ની સાલમાં મુંબઈમાં, ઘાટકોપરને એ તો 25ની સાલમાં થયું, ઘાટકોપર દાદરનું થયું 20ની સાલમાં, 15ની સાલમાં મુંબાદેવી થયું, 20માં દાદર થયું અને 25માં ઘાટ પર થયું, મલાડ ઘાટકોપર થયું, પંચકલ્યાણક એટલે દાદરના પંચકલ્યાણકમાં આવ્યા હશે, ક્રોસ મેદાનમાં ગુરુદેવ પ્રવચનો ચાલતા હતા. જતા હતા ત્યાર પછી કુટુંબ સાથે આવ્યા હતા, કુટુંબ એટલે એમના પત્ની સાથે આવ્યા હતા, પછી એમને અજમેર મૂકીને પોતે દિલ્હી ઉપર થઈને કલકત્તા જવાના હતા. રસ્તામાં ચર્ચા ચાલે, બધા જોયું એમને, લોકો એમને સાંભળવા આવે છે, એમને પૂછે છે, સમજવા આવે છે એમની પાસેથી. કલકત્તામાં એ પ્રસંગ નહોતો, કલકત્તામાં તો આવ્યા પહેલાં વાંચન બંધ કરી દીધું હતું એમને, જોયું કે મુંબઈમાં તો લોકો ટોળે વળે છે એમની પાછળ, શું મોડી રાત સુધી બધા બેસે, 12-12 વાગ્યા સુધી પ્રશ્નો પૂછે, મારે શું કરવું, એમ પૂછ્યું મારે શું કરવું, તો કે થક ગયા હો તો બેઠ જાના, નહીં થકા હો તો ચલતે રહેના સંસાર મેં. એ ડાયલોગ એમને એમને ઘરે મારા સાથે ટ્રેનમાં થયેલો, ટ્રેનમાં મારે શું કરવું, તો કે થાકી ગયા હોય તો આરામ વિરામ પામવો, સંસારનો થાક નહીં લાગ્યો હોય ત્યાં સુધી સંસારની હોશ ચીડશે. ઉદય એવા આવશે કે સંસારની હોશ ચડશે, દીકરા દીકરીના લગ્ન આવશે, સગા સંબંધીઓના લગ્ન આવશે, હં પાર્ટીઓ, બીજું ત્રીજું કાંઈ હોશ ચડવાની, ધંધામાં કમાણી વધશે, હોશ ઉતરશે. એ ઉત્સાહમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી એને વિશ્વાસ નહીં આવે કે આત્મામાં બધું છે, મારું પૂરું સુખ શાંતિ આનંદ આત્મામાં છે, એનો વિશ્વાસ નહીં આવે. એને વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી આધાર બુદ્ધિ નહીં ફરે. જે ઉલટી આધાર બુદ્ધિ છે એ પલટાવીને આ બાજુની આધાર બુદ્ધિમાં નહીં આવે. એક તો એ પરિસ્થિતિ છે. હવે કોઈ એમ કે સંસારમાં બહુ ઉત્સાહ પણ નથી, હોશ પણ ચડતી નથી. આ બધું સાંભળીએ છીએ, વિચારીએ છીએ, સત્સંગમાં આવીએ છીએ એટલે બહુ હોશ તો નથી થતી, પણ છતાંય જે વિશ્વાસ બદલાવો જોઈએ એ વિશ્વાસ નથી બદલાતો. એવી એક વતલી પરિસ્થિતિ પણ કેટલાકને થાય છે અથવા હોય છે. એને શું કરવું? કેમ કે ઓલાનો તો વારો આવવાનો જ નથી. જે રસમાં ચીડ્યો છે અને હોંશમાં ચીડ્યો છે સંસારના કાર્યોમાં, અને એમાંથી હજી જેને લેવાની અપેક્ષાઓ છે કે ઘણું મેળવું ને ઘણો સુખી થાવ, હા ઘણું મેળવું ને ઘણો સુખી થાવ, એનો તો વારો આવવાનો નથી. પણ જે સમજો છે એને બહુ મેળવાની વૃત્તિ પણ નથી, કેટલાક નિવૃત્તિ પણ લઈ લે છે કે ભાઈ હવે આ કરવું છે, વિશ્વાસ બદલાતો નથી, એનું શું કરવું? ત્યારે ખરેખર વિશ્વાસ બદલવાનો તબક્કો તો ભાવભાષણનો છે. કેમ કે ભાવભાષણ વખતે આત્મામાં અનંત સુખ ભરેલું છે એવું ભાસે છે, લાગે છે, ફીલ થાય છે, અને ત્યારે સંસારના પદાર્થો સુખ રહિત છે એવું પ્રત્યક્ષ ભાસે છે ને વિશ્વાસ બદલાય છે. એ પહેલાં એ જીવ પોતાના પરિણમનને અવલોકીને પ્રયોગ કરે, અનુભવ પદ્ધતિમાં આવે તો એને ખ્યાલ આવે કે હું જેને સુખ માનતો હતો, જેમાં મને સુખનો અનુભવ થતો હતો, એ પણ એક આકુલતા જ હતી. અથવા એ મુમુક્ષુએ જ્યાં જ્યાં એને સુખાભાસ થતો હોય એટલે સુખ લાગતું હોય, આભાસિત સુખ લાગતું હોય, એ વખતે એને ચેક કરવું જોઈએ, અવલોકન કરવું જોઈએ કે આ સુખ છે કે દુઃખ છે, એમાં વાસ્તવિકતા શું અને મારી કલ્પના શું. કેમ કે એ કલ્પના છે, બીજું કાંઈ નથી. એટલે જે વસ્તુમાં જે પ્રસંગમાં જ્યાં જ્યાં સુખનો અનુભવ થતો હોય એ સુખાભાસ છે, સુખની કલ્પના છે, આભાસિત સુખ છે, ખરું સુખ નથી, એ કેવી રીતે તપાસ કરો. તપાસમાં જતા એ વખતનો રસ તો જાણે ઓગળી જશે. અવલોકન એવી ચીજ છે, અવલોકનનો પ્રયોગ એવી વસ્તુ છે, એ વખતે રસ તો ઓગળી જશે. રસ ઓગળશે એટલે તમારું જ્ઞાન ફ્રી થશે. રસ છે ને એ એક જ્ઞાનને પકડવાનો ક્લચ છે, ક્લચ. આપણે ક્લચથી ગેરવેલને પકડી જશે કે નહીં? હા, ક્લચ કરીને ક્લચ મૂકી દબાવો એટલે ગેરવેલ ફ્રી થઈ જાય. મિકેનિઝમ શું છે ગાડીનો? ગાડીથી ક્લચ દબાવો એટલે ગેરવેલ ફ્રી થઈ જાય, મૂકી દો એટલે ગેરવેલમાં ક્લચ જોડાઈ જાય, ક્લચની સાથે પિસ્ટન છે, પિસ્ટન ચાલે છે એટલે વ્હીલ ચાલે છે, વ્હીલને પકડાવવું જોઈએ ક્લચથી. એમ જે પરિણામમાં જે વિપરીત રસ છે, સંસાર રસ છે, વિભાવ રસ છે, એ જ્ઞાનને ક્લચ કરી લે છે, પકડી લે છે. એટલે જ્ઞાન વિવેક નથી કરી શકતો, એને સાચું સુખ માની લે છે. જેવો રસ અવલોકનથી તૂટ્યો એટલે જ્ઞાન ફ્રી થઈ ગયું, ક્લચમાંથી મુકાઈ ગયું. એટલે જેવું છે એવું જોઈ શકશે, વાસ્તવિક પરિસ્થિતિ જોઈ શકશે કે આમાં મને આકુલતા થાય છે કે મને સુખ થાય છે. જ્યાં સુધી સ્પષ્ટ ન આવે એવું, ત્યાં સુધી એ તપાસ નહીં અવલોકન કર્યા કરે. જ્ઞાનીને સાંભળ્યા એનો ફાયદો છે, કેમ કે વિશ્વાસ તો એમને કેમ સાંભળવાથી નથી બદલી જવાનો, કે ભાઈ આપણે એને માયના મોટા પુરુષ છે, ગુરુ કહે છે મોટા પુરુષ છે, માયના એનો ફાયદો શું? કે એનો ફાયદો એ કે કેમ કરવો, અમલીકરણ વિના તો ભાવ ભાષણ આવવાનું છે એને. આત્મામાં જે સુખ છે અને બહારમાં દુઃખ છે, બે વાત એક સાથે છે, એનું ભાવ ભાષણ અમલીકરણ વિના આવે નહીં. એટલે વિચાર કરીને નક્કી કરે એટલો માત્ર વૈચારિક નિર્ણય કામમાં નહીં આવે. વિચાર નિર્ણય કરીને માણસ બીજી રીતે પણ અમલ કરે છે, અયથાર્થ તો કે હવે ત્યાગ કરો, આમાં સુખ નથી તો પંચેન્દ્રિયના વિષયમાં સુખ નથી તો પંચેન્દ્રિયના વિષયનો એક પછી એક ત્યાગ કરો. અમને વિશ્વાસ છે માટે અમે ત્યાગ કર્યો, એ પણ પદ્ધતિ ખોટી છે. અનુભવથી તારો વિશ્વાસ બદલાવવો જોઈએ. અનુભવથી વિશ્વાસ બદલાવ્યા વિના ત્યાગ કરે તો એ વિશ્વાસ વિશ્વાસ નથી. વૈચારિક ધોરણે કરેલો વિશ્વાસ તે ખરેખર વિશ્વાસ નથી. ગુરુદેવ કહેતા હતા કે લીંડી પીપર ઘસતા ઘસતા તેમાંથી તીખાશ પ્રગટ થાય છે. તેમ જ્ઞાયક છું, જ્ઞાયક છું તેમાં જ બધું ભરેલું છે અને તેમાંથી સ્વભાવ પ્રગટ થાય છે એમ નક્કી કરવું. પછી વિકલ્પ પચડી જાય તો ગડબડ. જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું ના વિકલ્પ પચડી જાય તો ગડબડ થાય. પ્રયોગ પદ્ધતિમાં આવીને નક્કી કરવું જોઈએ. એટલે ગુરુદેવ કહેતા હતા, એમાં ગુરુદેવ પ્રયોગની વાત કરતા હતા કે સમજે તો પ્રયોગ કરે, બરાબર સમજે તો પ્રયોગ કરે. સમજે નહીં, ઊંધા લાકડા નાખ્યા હોય ને સમજે નહીં, પ્રયોગ કરે કે દિવસે એમ કહેતા. એ પ્રયોગની વાત એટલી લેતા હતા. એમ લીંડી પીપર ઘસતા ઘસતા તીખાશ પ્રગટ થાય છે, એ દાખલો છે, એ અનુભવ પદ્ધતિનો છે. લીંડી પીપરનો દૃષ્ટાંત તો ગુરુદેવે હજારો વાર આપ્યો હશે. કેટલો? હજારો વાર આપ્યો હશે. કેમ કે ગામડામાં જાય ને તો એ વાત લોકોને સમજાય. ઘણા એવા ગામડામાં હોય અને જે લોકો સાવ નવા નવા હોય તો એ વાત સમજાઈ જાય છે. કેમ કે પેલા એ દેશી ઔષધિ લોકો વાપરતા, કે ભાઈ આપણને શરદી થઈ ગઈ છે તો ચોસઠ ભરી તીખાશ દવામાં લ્યો, શરદી છૂટી જાય. એ ચોસઠ ભરી તીખાશ ક્યાંથી થઈ? કે અંદર હતી એ ઘસીને બહાર કાઢી. એમ તું તારા સ્વરૂપનું અવલંબન લે. નાયક છું, નાયક છું એમ કહેવામાં વિકલ્પ કરવાનો નથી કહેતા. તું પરિણમનમાં અવલંબન લી, એનો ઓલું અવલંબન છોડે એમ કહેવું છે. શું? સ્વરૂપનું અવલંબન લીએ તો તને સ્વભાવ પ્રગટ થાય, તેમાંથી સ્વભાવ પ્રગટ થાય. એટલે થિયરી બરાબર છે કે અવલંબન લેવાથી સ્વભાવ પ્રગટ થાય છે, પણ પ્રોબ્લેમ એ થાય કે અવલંબન લેવું છે પણ અવલંબન આવતું નથી. અવલંબન લ્યો એ ઉપદેશ છે. ઉપદેશને અંગીકાર કરવો કેવી રીતે, આ એક સમસ્યા થાય છે. એના માટે આ બધો પ્રોસેસ છે. જો ક્રમથી માણસ મુમુક્ષુતામાં પ્રવેશ કરે તો પૂર્ણતાના લક્ષ પછી યથાર્થ અવલોકનમાં આવે. પણ શરૂઆત નથી થતી એનું કારણ એ છે, વિટમણા છે ત્યાં, ખરેખર વિટમણા છે કે આત્મામાં સુખ ભાઈસું નથી, સંસારમાં સુખ છે વિશ્વાસ નથી. તો પછી એ સંસારનો નાશ કરવાની ચિંતા અને વેદના સુધી આવે કેવી રીતે જીવ? પ્રતિકૂળતાના દુઃખથી વેદના આવે તો એ વેદના હાચી નથી. રોગ થાય ને વેદનામાં આવે એ કઈ વેદના હાચી નથી. આ તો સંસાર જોતો નથી અને એ સંસારમાં સુખાભાસ ઊભો છે. સંસારમાં સુખાભાસ ઊભો છે, સંસારના સુખના પ્રસંગો પણ ઉદયમાં આવ્યા કરે છે અને ઊંધો અનુભવ ઘૂંટ્યા પણ કરે છે. જ્યારે જ્યારે સુખનો રસ લે છે, રસ આવી જાય છે, ત્યારે ઊંધો અનુભવ ઊંધી પ્રેક્ટિસ ચાલ્યા કરે છે. એટલે વિજ્ઞાનમાં આવું કઠણ પડે છે. પ્રેક્ટિકલ સાઈડ છે એને, વિજ્ઞાનમાં જીવ નથી આવી શકતો એ પ્રેક્ટિકલ સાઈડ છે કે બીજી પરિસ્થિતિ ઉલટી ઊભી છે. હવે એટલે દરેક પ્રસંગોમાં આકુલતા 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 થવા માંડે. ત્યારે એને એમ થાય કે છૂટવું છે છૂટવું છે છૂટવું છે. હા, એ દોષ તો હળવો લેવાય જ નહીં. આમે લૌકિકમાં પણ કહેવત છે, રોગ અને દુશ્મન ને નાનો ન જાણવો. એટલું જ નહીં, ઉગતા ડામવો. અમારે કાઠિયાવાડી ભાષામાં એ ઉગતા એટલે શું, શરૂઆત થાય ને ત્યારે જ આગળ એને વધવા ન દેવો, કેમ કે એની તાકાત વધી જાય છે. શું રોગની તાકાત વધે એટલે શરીરની શક્તિ ઘટે સાયમલ્ટેનિયસલી. એટલે પછી તો રોગ વધી ગયા પછી મુશ્કેલી વધારે ઊભી થાય. અત્યારે શરીર શક્તિ હોય એ વખતે રોગને ડામી દે તો રોગ આગળ વધતો અટકે. એમ દોષ છે એ તો રોગ છે, એને નાનો ગણાય જ કેમ, એ ગણાય જ નહીં. અને જેને સંપૂર્ણ શુદ્ધ થવું છે એને તો એ પ્રશ્ન જ કેમ હોય શકે નાનો ગણવાનો. પહેલેથી પ્લાન શું છે, પૂર્ણ શુદ્ધ થવાનો. ભલે પૂર્ણ શુદ્ધ થવાશે પછી, પણ પ્લાનિંગ તો એ છે કે નહીં. મોટા એટલે જ કીધું 254 માં જે વાત કરી તો બહુ બહુ જ માર્મિક અને બહુ જ અનુભવપૂર્ણ વાત છે. હા, કે આ જીવને મુમુક્ષુતા જ ઉત્પન્ન થઈ નથી તે જીવનો સૌથી મોટામાં મોટો દોષ છે. એટલે તો એ વાત સ્પષ્ટ કરવા એટલા એટલું કહેવું પડે છે કે જીવે કતલખાનું ઘણું ઘણી વાર ખોયલું અનંત વાર, એ એને મોટો દોષ કર્યો છે. માટે એને મુમુક્ષુતા પ્રગટ નથી થતી એમ નથી, એ તો ત્યાં કતલખાનું ખોયલું તો નરકમાં જી આવ્યો. કતલખાનું ખોલીને જે પાપ કર્યું એ નાશને ગયો હાથમી નારકીમાં અનંત વાર, એ સજા ભોગવી લીધી. પછી હું કે એ સાતમી નારકમી જવાનું કારણ પકડને, મૂળમાં પકડને, કતલખાનું શું કરવા માંડ્યું? જે અથવા જે માંડે છે એ શું કરવા માંડે છે? કે પરમાં સુખ છે, પર વિષયમાં સુખ છે એ એક જ માન્યતા અને એ એક જ અજ્ઞાનતાને કતલખાના અનંત વાર ખોલાવશે. એ સિદ્ધાંત ઉપર તો કતલખાના ચાલે છે, તારી માન્યતા પણ એ છે. ભલે તે આજે કતલખાનું તારું નથી ચાલતું તો કાલે ચાલશે, માન્યતા એ જ છે. મુમુક્ષુતા નહીં આવવાનું કારણ એ નથી. મુમુક્ષુતા નહીં આવવાનું કારણ બીજું છે કે તને ખરેખર સંસાર છે એની પ્રીતિ ગઈ નથી. સંસારમાં સુખ છે એ વિશ્વાસમાં ફેર પડતો નથી. હવે કહેનાર મોટા પુરુષ છે એમ તું કહે છો, અને તેથી તું એ વાતને ના નથી પાડતો. તો તને જ્યારે એમ કીધું કે તને જ્યાં સુખ થાય છે ને ત્યાં સુખ નથી, હું છેતરાશ, તું ધોખાબાજી થાય છે તારી સાથે. જે પરમાણુઓ ઉદયમાં તારી સામે આવે છે અને એમાં તને જે સુખનો રસ ચડે છે એ તારી સાથે ધોખાબાજી થાય છે, છેતરપિંડી થાય છે, તું છેતરાશો. ત્યારે કાંઈ નહીં તો તને તારા વિશ્વાસમાં તિરાડ તો પડવી જોઈએ ને, પહેલી દરાર પડવી જોઈએ. તો તે ગુરુ છે, મોટા પુરુષ છે ને કે છે એ વાત બરાબર છે, એમ કાંઈક તારો એમના પ્રત્યક્ષ યોગનો કાંઈક તને અસર આવી. જ્યાં સુધી ગુરુ વચનની અસર ન આવે કોઈ પણ પ્રકારે, ત્યાં સુધી એ દિશામાં કાંઈ ફેરફાર ન થાય. જે કહે છે એ મુદ્દે એ વિષયમાં કોઈ ફેરફાર ન કરે. જે ગુરુ કહે છે પણ શું થાય, આપણે તો આમ જ ચાલે છે, આપણું પરિણામ તો આમ જ ચાલે છે. એક દ્રષ્ટાંત લઈએ એના ઉપર કે કોઈ બે મિત્રો છે, મિત્રો છે એટલે આપસમાં ખૂબ વિશ્વાસ છે. મિત્રોનો અર્થ શું છે કે આપસમાં પૂરો વિશ્વાસ છે. હવે ખરેખર જે ઓલો મિત્ર છે એ ખરેખર મિત્ર નથી, કોઈ દગાબાજ માણસ છે, આને ખબર નથી એટલે પૂરો વિશ્વાસ રાખે છે. ઘરમાં આવે ગમે તેમ વર્તે તો કઈ ને કઈ અવિશ્વાસ ની નજરે જોવે નહીં કે ભાઈ આ ચોરી કરશે કે બીજું કઈ કરશે કે કઈ બી. પણ કોક એના હિતે છો, ખરેખર હિતે છો હોય, જેને હિતે છું તરીકે માનતો પણ હોય સ્વીકારતો પણ હોય, એ એમ કહી દે ને કે તને વિશ્વાસ ઘણો છે એટલે મારે કહેવું નકામું એકવાર, એમ પણ લાગે છે કે એને કહેવું નકામું છે અને આટલો બધો વિશ્વાસ છે ને નકામું, આપણી વાત કોનાની જાળ પાણીમાં નાખવા જેવી થાય. પણ છતાંય તો રહેવાતું નથી એટલે કહી દઉં છું કે તું જરાક ચેક કરી લેજે, સંભાળી લેજે, ચેતી જાજે, એ દ્રષ્ટિએ થોડુંક પણ તું ચેકિંગ કરી લેજે, તપાસ કરી લેજે. જો એને તિરાડ પડી હોય તો એકાદ વખત ચેક કર્યા વગર ન રહે, અને કરે ત્યારે એને એની હિલચાલ ખ્યાલમાં આવ્યા વગર રહે નહીં. તો જે પ્રત્યક્ષ ઉપદેશનો યોગ છે એનું કામ આટલું જ છે પ્રથમ ભૂમિકામાં, એથી આગળ નથી એનું કાંઈ કામ. કે તને અસર થઈ, અસર થઈને તે કીધું એ પ્રમાણે કઈ ચેકિંગમાં ગયો, તને એમ કીધું કે સુખ નથી, આત્મામાં સુખ છે એ તો અનુભવ વગર તને ખબર નહીં પડે, કબૂલ કે તને એ વાતમાં વિશ્વાસ નથી આવતો, ન આવે સ્વાભાવિક છે, એનો આગ્રહ ન હોય. પણ તને જે પ્રેક્ટિકલ સાઈડમાં સુખ લાગે છે એ સુખ નથી ને દુઃખ છે. ત્યાં તું તિરાડ પડીને તું જોતો ખરો? નિર્ભાન દર્શન ની પગદંડીમાં આ મુદ્દો ઉઠાવ્યો છે. 39 ની સાલ 13-14 વર્ષ પહેલા આ વાત લખી છે. તને તિરાડ પડી કે નહીં જો, ગુરુ વચન થી શાસ્ત્ર વચન થી તને તિરાડ પડી? કેમ કે ગુરુ વચન નથી, તીર્થંકર ના વચન છે. એમ સમજવાનું તારે. કોના વચન છે? તીર્થંકર દેવ ના વચન છે, ભગવાન ના વચન છે. તને તિરાડ પડવી જોઈએ કે કઈ નહીં તો હું ચેટ તો કરું અને તું તપાસમાં જઈશ એટલે એ વાતનો તને પ્રતીતિ વિશ્વાસ આવશે. જેમ જેમ ઈ કહે છે એ પ્રમાણે તું કરતો જઈશ તેમ તેમ તને તેના વચનોમાં વિશ્વાસ વધતો જશે અને એ વિશ્વાસ તને તારા અનુભવથી આવશે. પછી વાત ક્યાં મુખ્ય થઈ? અનુભવથી મુખ્ય થઈ. કે કહેનાર સાચું કહે છે, કહેનાર અનુભવી પુરુષ છે, માટે એ સાચું કહે છે. તને કહેનારનો અનુભવ પણ દેખાશે અને તારો અનુભવ પણ દેખાશે. આમ છે, પછી ગાડી આગળ હાલશે. એટલે પહેલી વાત આવી ગયા અસર થવા ઉપર. એવી યોગ્યતામાં જીવ હોય છે એ જીવ આ દિશામાં પ્રગતિ કરે છે, વિકાસ કરે છે. એવી યોગ્યતામાં નથી હોતો એને નાની પુરુષના વચનો અસર કરતા નથી અને એને એના એના ઉપર ઉપકાર થતો નથી. જેને અસર થાય છે એને સીધો ખ્યાલ આવે છે કે મને પારમાર્થિક ઉપકાર છે, આ મારા ઉપરનો આ પારમાર્થિક ઉપકાર છે. અહીંથી જો મારી લાઈન આગળ ચાલી તો આ ઉપકાર સાધારણ નથી પણ અનંતો ઉપકાર છે. પછી એની વેલ્યુ આવે છે. એટલે તપાસવાનું એ છે. હવે મૂળ જગ્યાએ આવીએ આપણે કે સત્સંગ ને સ્વાધ્યાયમાં આપણને અસર કેટલી થાય છે અને એ અનુસાર એ અસર અનુસાર આપણે કેટલું અમલીકરણ કરીએ છીએ. તપાસ કરી અમલીકરણ એટલે પહેલા તપાસ કરે છે. તો એ સત્સંગને ઉપાસે છે. અસર થયા પછી એ કહે છે એવું કંઈક તપાસમાં કરીને અમલીકરણમાં કરીને વાતને વિશ્વાસમાં પોતાના અનુભવથી વિશ્વાસમાં આવે. પહેલો પોઈન્ટ અહીં છે, રાગમાં દુઃખ છે. કયા રાગમાં? બધા જ રાગમાં દુઃખ છે. એક પણ રાગ એવો નથી કે જેમાં આકુળતાનું દુઃખ નથી. હવે સુખ લાગે છે કેટલાક રાગમાં, અનુભવ એવો આવે છે એટલે વિશ્વાસ પણ છે. તિરાડ પડી કે ન પડી? જો તિરાડ પડી હોય તો તું તપાસ કર. જ્યાં જ્યાં જે જે રાગમાં તને સુખ લાગતું હોય, સુખનો અનુભવ થતો હોય, ત્યાં ત્યાં તું તપાસ કર. જ્યાં સુધી તને એ તપાસમાં આકુલતા ન ફીલ થાય ત્યાં સુધી તારી તપાસ તું જારી રાખ, ચાલુ રાખ. જો તિરાડ પડી હોય તો, અસર થઈ હોય તો અહીંથી ઉપર. પછી જેમ જેમ તને સમજાતું જશે એમ એ કામમાં તું આગળ વધી શકીશ. તારા અનુભવથી જે વાત સમજાશે એ વિશ્વાસ ઊભો કરશે. વિશ્વાસ ઊભો કરશે એટલે તને કામ કરવાની અંશ આવશે. એ કામમાં તું આગળ વધીશ. જ્ઞાયક છું એમાં જ્ઞાયકનું અવલંબન લેવાની વાત છે. અવલંબન આધાર બુદ્ધિ ઉત્પન્ન થયા વિના અવલંબન આવે નહીં. શું જે આધાર બુદ્ધિ વિપરીત છે એ તૂટ્યા વિના અને સ્વરૂપમાં આધાર બુદ્ધિ થયા વિના તો અવલંબન આવે નહીં. અને એ આધાર બુદ્ધિ પ્રયોગ વગર કોઈ દિવસ ઊભી થાય નહીં. સમયસારનો સંવર અધિકાર છે તો સંવર થવા માટે એમણે વેદજ્ઞાનનો પ્રયોગ લીધો છે ત્યાં, અને એ પ્રયોગમાં આધાર આધે સંબંધની ચર્ચા કરી છે એમણે. નહીતર કર્તા બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, ભોગતા બુદ્ધિ, સુખ બુદ્ધિ અને આધાર બુદ્ધિ, એ પાંચમા આધાર આધે સંબંધ એમણે લીધો છે સંવાદ થવામાં. તારો આધાર શું, તારા સુખ નો આધાર શું, તપાસ કર. પહેલી વાલી નવી વાત સાંભળી કે તું માણસ નથી, તું શરીર શરીર સ્વરૂપે નથી, શરીર સ્વરૂપે તો નથી પણ જે શરીરને કારણે તને અનેક પ્રકારના રાગ ભાવ થાય છે એ પણ તારું સ્વરૂપ નથી, તું જ્ઞાન સ્વરૂપી આત્મા છો. ત્યારે એક તિરાડ પડવી જરૂરી હતી, જે જામેલો વિશ્વાસ છે. રૂટીનમાં સાંભળીને કાઢી નાખ્યું હોય કે આ તો ખબર છે, એની ગાડી કોઈ દી પાટે નહીં ચડે. સાંભળતા અમે તિરાડ પડવી જોઈએ, કેમ કે એ પ્રયોજનની વાત આવે. ભલે પ્રયોગ પછી ચાલુ કરે પણ પેલી તિરાડ તો પડવી જોઈએ કે મારો ઊંધો વિશ્વાસ જામેલો છે, હું રાગાદી ને દેહાદી સ્વરૂપ છું. એ તો એટલું બધું ગાઢ થઈ ગયેલું છે કે એમનો વિકલ્પ થી વિરુદ્ધ વિકલ્પ પણ કોઈ દે આવ્યો નથી. આ વાત નવી સામે આવી કે તું એ છો જ નહીં, તું જ્ઞાન સ્વરૂપી આત્મા છો. ત્યારે સ્પષ્ટ વાત શું છે એમાં, પ્રત્યક્ષ વાત શું છે, સ્પષ્ટ પ્રત્યક્ષ શું છે? કે શરીરની વિદ્યમાનતા છે, રાગની વિદ્યમાનતા છે અને જ્ઞાનની પણ વિદ્યમાનતા છે. આપણે જ્ઞાનની વિદ્યમાનતા છોડી છે, શરીર અને રાગની વિદ્યમાનતામાં હું છું એવું અવલંબન લીધેલું છે, એનો આધાર લીધેલો છે. હવે હું દુઃખી તો નથી, સુખી તો નથી, દુઃખી નહીં, હું તો સુખી તો નથી, કારણ કે સુખ માટે હું વલખા મારું છું એટલે સુખી નથી, એ વાત તો સાબિત થાય છે. એ તો કાન પકડાવ્યો શ્રી ગુરુએ કે જો તું સુખી નથી હો, તું તારી જાતને માનતો હોય કે હું સુખી છું તો તું બફમમાં છો, કેમ કે તું હજી સુખ માટે વલખા મારે જ છો. તો તારા સુખના વલખા ચાલુ છે હજી, એ બધું પૂરા થતા જ નથી, માટે તું દુઃખી છો ને સુખી નથી તો તું જોઈ લે. જે જે સુખના પદાર્થો તે કલ્પાતા એ મળવા છતાંય તું સુખી નથી થયો, એ વાત સાબિત થઈ ચૂકી છે. એક વાર તો એનો કાન તો પકડાવે છે કે તું બધું ગમે એટલો બુદ્ધિવાળો હોય તો ઊભો રહીએ, તારી ભૂલ કબૂલ કર કાન પકડીને. હવે એમ કે છે કે જો તું રાગાદી સ્વરૂપ નથી ને દેહાદી સ્વરૂપ નથી, તું જ્ઞાન સ્વરૂપી છું, તું જ્ઞાનને ચૂકેલો છું. જો તું જ્ઞાનને ચૂક્યો છું કે નહીં, જો બરાબર જ્ઞાનને ચૂક્યો છું કે નહીં, કબૂલ કરવું પડશે, ફરીને કાન પકડાવશે. તો કે જો શરીરનો નાશ થાય છે, બાળી દે છે લોકો, શરીરનો નાશ થાય છે ને રાગ તો ક્ષણે ક્ષણે નાશ પામે છે. જે રાગ તને પ્રિય લાગતો હતો એ ટકતો નથી. તારો નાશ થઈ ગયો કે તું વિદ્યમાન રહી ગયો? જો તું જ્ઞાન સ્વરૂપે વિદ્યમાન રહી ગયો. પ્રત્યક્ષ આટલી વાત સાબિત કરી દીધી પછી એના બીજા વચનોથી સુખ દુઃખ ના પ્રયોજનભૂત વિષયમાં તિરાડ પડવી જોઈએ કે ન પડવી જોઈએ? કે તિરાડ પડવી જોઈએ. જો તિરાડ પડે તો તપાસ કરે, ને તપાસ કરે તો એને તપાસમાં સાચી વાત માલુમ પડ્યા વગર એની એવી ચોખ્ખી વસ્તુ સ્થિતિ છે, પ્રત્યક્ષ છે એ વસ્તુ સ્થિતિ. એમ અહીંયા કેવું છે, શું નાયક છું નાયક છું તેમાં જ બધું ભરેલું છે એમ જે કહેવા માગે છે એમાં વિશ્વાસ આવે કેવી રીતે? અને એમાંથી જ સ્વભાવ પ્રગટ થાય છે એમ નક્કી કરવું કેવી રીતે? નક્કી કરવું એમ કીધું તો એનો દાખલો આપ્યો કે જેમ છાશને વારંવાર ભલોવ્યા કરે તેમ માખણ જુદું પડે, તેમ વારંવાર ભેદ જ્ઞાન કરવાથી વારંવાર હું જુદો છું જુદો છું એમ જ્ઞાનમાં અભ્યાસ કરે તો જુદો છે તે પ્રગટપણે જુદો પડે. એટલે ભેદ જ્ઞાનના સ્ટેજ ઉપર લઈ ગયા છે. ભેદ જ્ઞાનના સ્ટેજ અવલોકન વગર કોઈને આવે નહીં. અવલોકન પૂર્ણતાના લક્ષ્મીના યથાર્થ ચાલે નહીં, એ પરિસ્થિતિ છે. એટલે શરૂઆતનું સૂત્ર આપ્યું ગુરુદેવે કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. એ બધું અનુભવમાંથી નીકળ્યું છે. શું અને ત્યારે જ મુમુક્ષુતા પ્રગટ થાય. અને અનાદિનો જે મુમુક્ષુતા પ્રગટ નથી કરી એવો જે મોટો સૌથી દોષ એનો નાશ થાય. જિનેન્દ્ર ભગવાનની નીતિ એ છે કે સૌથી પહેલા મોટા દોષનો નાશ કરવો, નાના નાના દોષને પકડવા નહીં. શું સૌથી પહેલા મોટા દોષનો નાશ કરવો. તો મુમુક્ષુતા જ પ્રગટ નથી થઈ જીવનો સૌથી મોટો દોષ છે. કેમ કે દર્શનમો ગાળવાનો ત્યાંથી શરૂ થયું અને એ દર્શનમો સૌથી મોટો દોષ છે. દર્શનમો પાતળો પડે અને મુમુક્ષુતા પ્રગટે, આમ હજી પ્રાથમિક ભૂમિકામાં છે, શરૂઆતની ભૂમિકામાં છે. પછી ચોથા ગુણ સ્થાને પહેલો દર્શન મો મરે, પછી ચારિત્રમો ક્રમે કરીને જાય. આ આખી નીતિ પોલિસી છે જિનેન્દ્ર ભગવાનની. આ જીન નીતિ છે. હા, અને જીન નીતિ કઈ છે શાસ્ત્રમાં? એટલે નક્કી કરવું એમાં પ્રયોગ કરવો એ વાત આવી, ભેદ જ્ઞાનનો પ્રયોગ કરવો. જ્યાં સુધી પોતે સફળ ન થાય ત્યાં સુધી પ્રયોગ કરવો જોઈએ. પ્રયોગ પદ્ધતિ અનુભવ પદ્ધતિ પહેલેથી જ છે. ફરીને વિશેષ લઈશું એના ઉપર.